પ્રવચન નંબર 390 તારીખ 1/11/87 64 મિનિટ નિયમસાર ગાથા 43 તથા શ્લોક 60 તથા 160
મોક્ષ ના કારણ રૂપ મોક્ષ માં માર્ગ એનો આત્મામાં વાવ છે. સાચો મોક્ષ માર્ગ જેની પાછળ મોક્ષના પરિણામ પૂર્ણ થાય ફાયદે થાય એવા જે શુદ્ધ વિતરાગીય કશાય પરિણામ, એ પરિણામ જે આત્માભિન છે અને મોક્ષ માર્ગથી ઉત્પન્ન થતો જે મોક્ષ જેવા પરિપૂર્ણ કેવળ જ્ઞાનની અવસ્થા આદિ પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન અને પૂર્ણ આનંદ એવી અવસ્થા એવા પરિણામથી પણ આત્માભિન છે. અશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામથી આત્મા રહી છે એવા આત્માને શ્રદ્ધામાં જ્ઞાનમાં પીધા સિવાય કોઈ પણ જીવને બની આત્માનો અનુભવ થતો
બરાબર
પ્રથમમાં પ્રથમ આ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એને પ્રથમમાં પ્રથમ અભ્યાસ કરીને ચિંતન કરીને વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. આત્મા અનાદિ શુદ્ધ છે. શ્રીમદ રાજચંદ્રજી કૃપાળદેવ એમણે પણ કહ્યું છે, બધા જ્ઞાનીઓ એક મત છે પણ આ તો નિકટવર્તી જ્ઞાની થઈ ગયા સૌરાષ્ટ્રમાં એટલે એનું નામ લેવાય બાકી બધા જ્ઞાની ચૈતન્યધન સ્વયં પ્રવૃત્તિ સુધામ બીજું કહીએ કહેતું પર વિચાર તો હું આવો છું શુદ્ધ છું હું બુદ્ધ છું એમ તું વિચાર કર એટલે કે એનું જ્ઞાન કર તો તું અવશ્ય પામીશ
બરાબર
સમય પ્રશ્ન પ્રાપ્ત થયેલો. તો આખા નિયમસારમાં 187 કાતા કહેવાય છે એમાં આ શુદ્ધ ભાવ અધિકાર શુદ્ધ આત્માનો અધિકાર જો એકદમ બેસ્ટમાં બેસ્ટ અધિકાર બેસ્ટ પાર્ટ નિયમસારનો બેસ્ટ પાર્ટ હોય તો એ આત્માની 50 કાતા છે. પછી 51-52 પાછો લેવાની વાત કરશે બધા જણાવશે. શુદ્ધ આત્માનું સ્વરૂપ પરિણામ માત્ર મારામાં નથી એ કારણે હું પરિણામનો કરતા જેનો જેમાં અભાવ હોય સામાજમાં વિશેષનો અભાવ છે દ્રવ્યમાં પરિણામ માત્રનો અભાવ છે તે કારણે ભગવાન આત્મા પરિણામો કરતા છે. અને જેનો જેમાં અભાવ હોય એને જાણવા જાય તો આત્માનો સ્વભાવ જાણવામાં આવે માટે એ પરિણામને જાણવાનું પણ હવે બંધ કરી દે કરવાના અભિપ્રાયને છોડી દે અને એને હું જાણકાર છું એવા અભિપ્રાયને છોડી દે. બે પ્રકારના અભિપ્રાયને ભગવાન વિખ્યાત કરે છે. પરિણામને છોડવા નથી, પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ છે છૂટી જાય છે. પરિણામને છોડવા નથી પણ પરિણામ તરફનું જે લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન એ જાણવાનું બંધ કરી દે તો જાણનારો જણાય છે. એટલે પ્રથમમાં પ્રથમ શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે કે જે દ્રષ્ટિનો વિષય છે, જે શુદ્ધ નૈનો વિષય છે, એ શુદ્ધાત્મા પોતે સ્વસ્વભેદ છે. પોતે પોતાના અતિન્દ્રિય જ્ઞાનમાં આવો શુદ્ધાત્મા અનુભવના કાળે એ પ્રત્યક્ષ જણાય છે ત્યારે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એવો જે શુદ્ધાત્મા એના સ્વરૂપની વાત કરે છે. 41 કથા ઉપરથી ટીકા પૂરી થઈ એના પછીના બે શ્લોક તો સમયસારના ઉતાર્યા અને એક શ્લોક ટીકાકાર આચાર્ય ભગવાને પોતે કહ્યું. હવે જે ટીકાકારનો શ્લોક બોલા બે શ્લોક બોલાવ્યા, 60 નંબરનો શ્લોક છે ટીકાકાર આચાર્ય ભગવાન. આ ટીકા ઉપરનો શ્લોક માટે કળશ ધરાવે છે, ગાથા ગાથાની ટીકા અને ટીકા ઉપરનો કળશ જે મંદિર ગુરુ થાય અને ઉપર કળશ ચડાવે ત્યારે કળશ અને ધજા બે ચડાવે ત્યારે મંદિરની પ્રતિષ્ઠા પૂરી થઈ કહેવાય, પૂર્ણ હતી. એ વાત આ શ્લોકાર્થમાં છે. 60 નંબરનો શ્લોક આવે છે, એ શ્લોક બોલો. શ્લોકનો અર્થ 60 નંબરનો શ્લોક નિયમસાર શાસ્ત્ર છે, એમાં એક અપૂર્વ અધિકાર સિદ્ધાર્થમાંનો છે. જે સ્વરૂપ સમજ્યા વિના અનંત કાળથી પોતાના સ્વરૂપને આત્મા ભૂલી જશે, એકમાત્ર પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ સમજવામાં એને ઉપયોગ ખરેખર આજ સુધી લગાવ્યો છે. બીજું શુદ્ધાત્માને છોડી અને બાકીનું બધું જાણવામાં અનંતકાળ કાઢ્યો. અનંત અનંતકાળ ક્યાં એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણવાની પ્રવૃત્તિ કરી લો છો, પણ એ પર પદાર્થોને જાણતા 11 અંગ સુધી ભણી જાય શાસ્ત્ર, હજારો લાખો શ્લોક કંઠસ્થ થઈ જાય, નય નિક્ષેપને પ્રમાણથી વિચાર કરે અને એને જે પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ છે એને જાણવાની, એને સાંભળવાની, જાણવાની, નિર્ણય કરવાની સરકાર આજ સુધી ખરેખર એને કરી છે.
બરાબર,
હું કોણ છું, ક્યાંથી ઉઠ્યો, શું સ્વરૂપ છે મારું, ખોટા સ્વરૂપને આત્મા માન્યો, અનાત્માને આત્મા માન્યો, દેહને આત્મા માન્યો, આત્મા કર્મના બંધવાળો છે, આત્માને કર્મ ઉદય થાય છે એમાં જોડાય છે, શુભાશુભને પડવે છે, શુભાશુભનું લક્ષ્ય છોડીને નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પડવે છે અને મોક્ષ થાય છે, એ બધું જીવનું અસલી મૂળ સ્વરૂપ નથી, એ બધા સ્વાંગ છે. નાટકમાં કોઈ સ્વાંગ ધારણ કરીને આવે, દિવસના સવારમાં એની દાઢી કરવા આવતો માવડો વાળો તેનું નામ દાંતવાળો
હાજી,
અને રાત્રે એ પાઠથી ચક્રવર્તીનો નહીં કોઈ પણ પાઠથી બધા એને જોવા આવે, એમાં એ શેઠ પણ જોવા આવે, આવ્યા નામ મેં જોયું એના સ્વાંગને એ માવડા વાણથી જુદો જાણ્યો, એટલે માવડો વાણને જાણ્યો કે ચક્રવર્તી નથી જાણ્યો, એ તો સમજી ગયો. આમ કહ્યું કે ભાઈ જ્ઞાન ઇશારો કર્યો કે મારી પહોંચ હતી ઘરસોમાં. આ એમ અનાદિકાળથી જીવ સ્વાંગ અનેક પ્રકારના છે, સ્વભાવ એક પ્રકારનો, ધ્યાન રાખે આત્મા ઉપર ઉતારવાનું છે. આત્માનો સ્વભાવ એકરૂપ છે અને સ્વામ તો અનેકરૂપ છે. દેવની પર્યાય આવી બહુ સારી પ્રાપ્ત આવી આ તિર્યજની કુદરાપટાળા થયા તો બેસ્ટ કરવા મળ્યો. એમ સ્વામને જોયું છે પણ સ્વામથી ભીમ ભગવાન આત્મા એને જોતો સ્વાંગને જ સ્વભાવ માને છે. સ્વાંગ તો નીકળી જાય છે, સ્વાંગ તો રહેતો નથી. એ જ મારું વાળું ગરીબમાં ચક્રવર્તીથી ને આવે અને અડધી કલાક કલાક પછી દાવ્યું કે આવે પાછો ભિખારી નો વેઠી ને આવે અને માગવા પડે પૈસા. શ્રેષ્ઠ છે નહીં તો એ કઈ મૂળ એમ સ્વરૂપ નથી. એમાં ભગવાન આત્મા અંતર વિરાજમાન છે. એણે અનંત પ્રકારના અનંત સ્વાંગ ધારણ કર્યા અને એ સ્વાંગમાં મોચિત થયો, મોહિત થઈ ગયો. સ્વાંગને સ્વભાવ માન્યો, એ સ્વભાવનો એને દ્રષ્ટિમાં ઘાત થઈ ગયો, એને અજ્ઞાનની મુખ્યાત્મનો લાગ્યો. એ સ્વાંગ વગરની વસ્તુ કેવી છે એ આમાં બતાવે છે શુદ્ધાત્માનો અધિકાર. કે સતતપણે અખંડ જ્ઞાનની સદભાવનાવાળો આત્મા શું કહે છે, આત્મભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન. આ જ્ઞાનીઓ આત્માની ભાવના કેવી ભાવે છે એનું સ્વરૂપ છે. આત્માની ભાવના શબ્દમાં નથી, આત્માની ભાવતા ભાવતા વિકલ્પમાં નથી, આત્માની ભાવના ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. ત્યારે એ ભાવના કેવી રીતે ભાવે છે એનું આમાં સ્વરૂપ છે. સતતપણે નિરંતર એક સમયનો આંકડો વિના ઊંઘમાં પણ ખાતા પીતા હાલતા ચાલતા બેસતા જેને સમ્યક કૃષ્ણ સમ્યક જ્ઞાન પ્રગટ થયું એવો સાધક આત્મા સતતપણે નિરંતર અખંડ જ્ઞાનની સદભાવનાવાળો આત્મા. આ જ્ઞાન છે ને એટલે જ્ઞાન એટલે જ્ઞાયક આત્મા સદાત્મા ચિદાનંદ આત્મા તે અખંડ છે. એમાં ખંડ નથી, એમાં ગુણ બે દેખાતો
નથી.
પર્યાયનો તો એમાં અભાવ છે, એ તો વિષય ચાલે છે. એ તો વિષય શુદ્ધાત્મા છે એમાં આઠ પ્રકારના કર્મ ને શરીર એ તો પ્રથમ છે
બરાબર.
એ તો એના જન્મય નથી અને એના પરિણામમાં પણ નથી. પણ પરિણામના જે સ્વાંગ આવે છે એ સ્વાંગ શરીર અખંડ જેમાં ગુણભેદનો પણ અવકાશ નથી એવો અખંડ ચિદાનંદ આત્મા એવું જે જ્ઞાન કે આત્મા એની સદભાવનાઓ સદશબ્દ વિશેષ રીતો એટલી ભાવના નહીં
બરાબર
સત્ય ભાવનાઓ આત્મા અર્થાત હું અખંડ જ્ઞાન છું. કૌંસ કર્યો ઓલી ઉપરની રીતિ સમજાવવા માટે કૌંસ કરીને હલવું કરીને સમજાવે છે. હું અખંડ જ્ઞાન છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નપુંસક છું એમ નહીં, હું કર્મના સંબંધવાળો છું એમ નહીં, હું અખંડ જ્ઞાન છું. આ આત્માની ભાવના હું અખંડ જ્ઞાન છું એવી સાચી ભાવના પણ સદભાવના શબ્દ હતો ને એનો અર્થ કર્યો. સદભાવના એટલે સાચી ભાવના જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું એ ચિંતન કરે છે. એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે પણ સતતપણે આનો શબ્દ એનો અર્થ કર્યો નિરંતર વર્તે છે. આ અખંડ જ્ઞાનનો અર્થ કર્યો હું અખંડ જ્ઞાન છું. સતતપણેનો અર્થ કર્યો નિરંતર. સદભાવનાવાળો એનો અર્થ કર્યો સાચી ભાવના. ભાવના તો ભાવે છે પણ પરપદાર્થની ભાવના ભાવે છે, નિમિત્તની ભાવના. ચોવીસે કલાક દુકાનની વેપારની કુટુંબની આ તો કી છે જેને દ્રષ્ટિ સમ્યક પ્રગટ થઈ ગઈ છે એવા ધર્માત્મા અંતરાત્મા હું અખંડ જ્ઞાન છું એવી સાચી ભાવના. ભાવના એટલે એકાગ્રતા, ઉપયોગ અંતર્મુખ થઈને એમાં એકાગ્ર થાય એને ભાવના કહેવામાં આવે છે. એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે, પ્રવૃત્તિમાં નિરંતર વર્તે છે, ઉપયોગાત્મક કોઈ કોઈ વખતે થાય છે, પણ ભાવના નિરંતર વધતા જ રહે છે. નિરંતર વર્તે છે કે આત્મા સંસારના ઘોર વિકલ્પને પામતો નથી. સંસારના કારણભૂત એ વિકલ્પની આત્મબુદ્ધિ કરતો નથી. વિકલ્પ છે પણ એનો જાણનાર છે, પણ એ વિકલ્પની પાપના વિકલ્પને પોતાનો માનતો નથી. સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, ઘોર દુઃખને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થતો આદિ વ્યાધિ ઉપાધિથી રહીત ચોથો સમાધિ. વિકલ્પ કોઈ પણ પ્રકારનો હોય તો કાં આધીરૂપ હોય, કાં વ્યાધિરૂપ હોય અને કાં ઉપાધિરૂપ હોય. વિકલ્પના ત્રણ પ્રકાર, આધી એટલે માનસિક ચિંતાને આધી કહેવાય, વ્યાધિ એટલે શરીરમાં રોગ થયો અને શરીર બારું છે એવો મોહી પ્રાણી એમાં દુઃખી થાય છે, અને આધી વ્યાધિ ઉપાધિ બહારની પ્રતિકૂળ સંયોગ આવ્યા કોઈ કોઈ બહારના તો એને ઉપાધિ કહેવાય. આધિ વ્યાધિ ઉપાધિ એવા વિકલ્પથી રહી સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. વિકલ્પના ત્રણ ભેદ, આધિ વ્યાધિ ઉપાધિ ને નિર્વિકલ્પ ધ્યાનનો એક ભેદ સમાધિ. સમાધિ એટલે આત્મિક શાંતિ, એને પ્રાપ્ત કરતો થતો, એને પ્રગટ કરતો થતો. પર પ્રવૃત્તિથી દૂર, રાગાદી પર પ્રવૃત્તિનું લક્ષ છોડી એનાથી દૂર થઈને અનુપમ ઉપમા પણ જેને ના આપી શકાય. આ ભગવાન આત્માની સાથે કોઈને ઉપમા આપી શકાય એવું નથી કે આત્મા આવો છે, આત્મા આવો છે, આવો એની સાથે કોઈ સરખાવી શકાય એવી આ જગતમાં કોઈ વસ્તુ
નથી.
અનુપમ અનંત નીચે છે, દોષ રહીત, પાપ મળ રહીત, પુણ્ય પાપના પરિણામે મળ મેન છે, પછી પુણ્યના પરિણામ મોકે પાપના પરિણામ એ બધા દોષરૂપ છે. અનંત છિન્ન માત્રને ચૈતન્ય માત્ર આત્માને પામે છે. આ એ તો પોતાના શુદ્ધાત્માને અનુભવમાં લીન થવાનું નિરંતર પ્રયત્ન છે. નિરંતર સતત પ્રયત્ન કરતા કોઈ કોઈ વખતે એમાં લીન થઈને આનંદની ફરતી આવી જાય છે.
બરાબર,
સવિકલ્પ દિશામાં આનંદ છે પણ ઓટ છે, એમ સમુદ્રમાં ભરતીને ઓટ આવે છે, ભોજનની ભરતી અને ઓટ આવે છે. એમ જ્ઞાનીને પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ બે દશાઓ ધારા પ્રગટ થાય છે. કોઈ વખતે નિર્વિકલ્પ ને કોઈ વખતે નીચીની ભૂમિકામાં ઘણો લાંબો ટાઈમ સવિકલ્પનો હોય, પણ સવિકલ્પ દશામાં પણ એ જ્ઞાન ધારા તો ચાલુ જ છે પણ એ ઓટ આવે છે. ફરી નિર્વિકલ્પ ધ્યાનમાં જતા એ આનંદની ભરતી અંદરમાં આવે છે. એવી દશા છે એવા ચૈતન્ય માત્ર આત્માને એ જ્ઞાની ફરી ફરીને અનુભવે છે. સતત ભાવનાવાળો છે, નિરંતર એ સાઈઠ નંબરનો શ્લોક થયો. હવે 61 નંબરનો શ્લોક બોલો. શ્લોકા ભક્તિથી નમેલા દેવેન્દ્રો, દેવના ઇન્દ્રો, ઇન્દ્ર મહારાજ આવે છે. ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાદિનાથ દ્વારા તીર્થંકર ભગવાન જ્યારે મહાવીર 24માં તીર્થંકર અહીંયા વિરાજમાન હતા ત્યારે સમૂષણ હતું અને એ સમૂષણમાં દેવો પણ આવતા અને ઇન્દ્રો પણ આવતા. એ ઇન્દ્રો ભક્તિથી એને નમસ્કાર કરતા હતા. એ વખતની વાત છે. એને ભૂતકાળને વર્તમાનમાં યાદ કરી અને આ સ્થિતિ ભક્તિની હોય છે એનું બતાવે છે. એવા મહાવીર તીર્થાદિના દ્વારા આ સંતો જન્મજરા મૃત્યુનો નાશક અને દુષ્ટ દુષ્ટ મળસમૂર્તિ અધિકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને એ છે કે ભગવાનની વાણીમાં ઉપદેશ આવ્યો ઓમકાર ઘડીમાં આત્માનું જેવું સ્વરૂપ છે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણીને વાણી આવી ગૌતમ ગણધરે વાણી ઝીલી અને એ વાણી ઝીલીને એની પરંપરામાં સંતોષ સુધી આ શુદ્ધાત્માની વાત આવી છે અને એ સંતો જન્મ જરા ને મરણ એનો નાશ કરવાનો અને દુષ્ટ મળસમૂર્તિ અંધકારનો કુંદ ને પાપ એ બધા દુષ્ટના દુઃખદાયક મળ મેલ છે. પાપના પરિણામ તો મેલા છે પણ કુંદના પરિણામ પણ મેલા છે. એ જ્ઞાનીની ભક્તિ સાક્ષાત તીર્થંકર ભગવાનની ભક્તિ એનો જે રાગ એ કર્મ છે એ ધર્મ નથી. બરાબર એ પુણ્ય તત્વ છે અને પુણ્ય તત્વને પરમાત્મા આશ્રવને મલિન કહ્યો છે. એ આશ્રવના બે ભેદ પાપ આશ્રવ અને પુણ્ય આશ્રવ એને બંનેને મલિન કહ્યો છે. જેમ પાણીમાં ઉપર સેવાળ છે એમ સેવાળ જેમ મેળ છે અને પાણી નિર્મળ છે એમાં ભગવાન આત્મા નિર્મળ છે અને એની અવસ્થામાં જે પુણ્યને પાપના પરિણામ થાય છે એ સેવાની જેમ એ મલિન ભાવ છે એ ત્યાજ છે એ ગ્રાહ્ય નથી. શુદ્ધ આત્મા ગ્રાહ્ય છે અને પુણ્ય પાપના પરિણામ એ ત્યાજ છે. શુદ્ધ આત્મા ઉપાધિ છે અને પુણ્ય પાપના પરિણામ હેય છે. શુદ્ધ આત્મા ગ્રહણ કરવાયું છે અને ગ્રહણપૂર્વક ત્યાગ પુણ્ય પાપે મારા નથી એમ એનો અભિપ્રાય બાકી પ્રથમ ત્યાગ આવે છે. પછી ઠરીને પુણ્ય પાપનો ભાવ સર્વથા જાય છે એવો બે ક્રમ પડે છે. આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂર્તિ અંધકાર એ રાગને આંધળો ગયો છે જળ ગયો છે. જ્ઞાનમાં પ્રકાશ છે પણ રાગમાં પ્રકાશ નથી. પાંચ મહાવ્રતના પરિણામ આંગળા છે કેમ કે પુણ્ય તત્વ છે અને એમાં સ્વપર જાણવાની શક્તિનો અભાવ છે. જ્ઞાનમાં સ્વપર પ્રકાશ શક્તિનો સદભાવ છે જ્યારે પાપ અને પુણ્ય બે અંધકાર જડભાવ છે. આ બધી વાત ભગવાન મહાવીરની વાણીમાં આવેલી છે. આ કોઈના ઘરની વાત નથી. ઘરની વાત ચાલે નહીં. આજે પરીક્ષક છે બધા કે છે કે એ જળ સમૂહરૂપી મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ નામ નાશ કરવામાં ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને ઉપદેશમાં શું આવ્યું ભગવાન વાવીના ઉપદેશમાં કે પુંજ પાપના પરિણામે કામ કરો હશે એ પુંજથી તું ધર્મ માની લો છો એ તારી ભૂલ થાય છે. ભક્તિથી ધર્મ ન થાય. નિશ્ચય ભક્તિથી ધર્મ થાય અને વ્યવહાર ભક્તિથી બંધ થાય છે. ભાઈ જે ભાવે બંધ થાય તે ભાવ મોક્ષનું કારણ બની શકે નહીં એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. સત્શીલ શુદ્ધ આત્મામાં લીન થવાનું જે આચરણ છે સત્શીલ આવો સત્ય શીલ સ્વભાવ આત્માનો એમાં લીન થઈને જે ચારિત્ર પ્રગટ થાય છે લીનતા વિતરાગ ભાવ પ્રગટ થાય છે તે નૌકા વડે ભવાબ્ધિ આ ભવનો કિનારો એના સામા કિનારે પહોંચી જાય છે. મોક્ષ પ્રકારે પામે કે આ સંતો ભગવાન મહાવીરની વાણી સાંભળીને ઉપદેશ સાંભળીને આ પ્રકારે સતત અખંડ જ્ઞાનની સદભાવના વાળો નિરંતર હું અખંડ જ્ઞાન છું એવી ભાવના મોકલ્યો છે એને પુંજની ભાવના નથી. એને પુંજના ફળની આકાંક્ષા નથી. અનિચ્છકને અપરિગ્રહ કર્યો છે. પુનને પુંજના ફળને ઈચ્છે છે તે અજ્ઞાની છે. જ્ઞાની પુન અને પુનના ફળને તો નથી અને અજ્ઞાની પુંજ ને પુંજના ફળની ઈચ્છા વિના રહેતો નથી કે કાંઈ પુંજ મંદાય તો સારા સહયોગ મળે અને કાં પુંજ મંદાય તો સ્વર્ગમાં પૂજાવીને ભાવના સંયોગની છે, સ્વભાવની ભાવના નથી. જેને જેવી ભાવના છે તેને તેવું મળ્યા કરે. એ તો ચાર ગતિની ભાવનાઓ કર્યો છે. પૂજને ઈચ્છે છે એ ગતિને ઈચ્છે છે, જ્ઞાની પૂજને ઈચ્છતો નથી. અનિચ્છકને અપરિગ્રહી કરો એ ધર્માત્મા પૂજને ઈચ્છતો નથી, માત્ર પુંજને જાણે છે. સસ્તિરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે આ મોક્ષ સામો બીજો કિનારો છે, જ્યાં મટી જાય જેમ સમુદ્ર તરીને બહાર નીકળે નાચે એમ શુદ્ધાત્માનો અનુભવ કરતા કરતા અલ્પકાળનો એનો મોક્ષ થાય છે. ગાથા 43 આવે છે, આરતી ગાથાથી સમજવું. આરતી 39, 40, 41, 42 ત્રણ ગાથા બની ચાર આરતી 39, 40, 41, 42 પાંચ ગાથા 43 ગાથા આવે છે. નિદંડો નિર્ગહો નિમમો નિકરો નિરાલંબો નિરાગો ભણિયોસો ભણિમુંડો ભણિભયો પપ્પા. આ આત્મા કેવો છે એના સ્વરૂપની વાત ચાલે છે, શુદ્ધાત્માના સ્વરૂપની વાત.
અભાવ થશે નહીં, પણ અભાવ
છે
એવા અભાવ સ્વભાવે આત્મા વિરાજમાન છે, એનાથી રહી આત્માનું સ્વરૂપ જ્યાં સુધી જીવ જાણે નહીં અને ધ્યાનમાં બેસી જાય ચિંતનમાં, શેનું ચિંતન કરતા છે? ચિંતન તો આત્માનું હોવું, અને આત્માનું ચિંતન કોણ કરે કે જેને શુદ્ધાત્માનું સ્વરૂપ ખ્યાલમાં હોય? એ શુદ્ધાત્માનું તો ખબર નથી કે આત્મા કેવો કે કર્મના બંધવાળો, આત્મા કેવો કે મનુષ્ય, એ આત્માનું સ્વરૂપ
નથી.
એક એક ભૂલનો વિચાર કરશે આમાં દીર્દંડ, એનો વિચાર કર્યો દંડ રહી જે મન વચન કાયા પ્રવર્તનથી આત્મા દંડાય છે. આ મનના વચનના કાયાની પ્રવૃત્તિથી આત્મા દંડાય છે, દુઃખી થાય છે, તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે. ટીકા, મન દંડ, મનના સંગે ભાવમનના સંગે જે વિચાર કરે છે એ દંડ છે.
બરાબર,
છ દ્રવ્યનો વિચાર કરે કે નવ તત્વનો વિચાર કરે એ મન દંડ છે, એમાં આત્મા દુઃખી થાય છે, એમાં આત્માનું સુખ પ્રગટ થતું નથી. એ ભાવમન વિકલ્પાત્મક છે, ભાવમન છે, દ્રવ્યમન છે. અહીંયા આઠ પાંખડીનું દ્રવ્યમન છે, જેમ આ દ્રવ્યેન્દ્રિય છે ને, આ દ્રવ્યેન્દ્રિય પાંચ, સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોત ઇન્દ્રિય, એ પાંચ ઇન્દ્રિય છે, એ પરમાણુથી બનેલી છે. એ દાળ ભાત શાક રોટલામાંથી જેમ શરીર થાય છે એમ આ એના પેટપાટ છે, એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. આત્માની સાથે વર્ગનાનો કર્મનો સંબંધ થાય છે, એમાં આત્માની સાથે 20-21 વર્ગના છે એનો સંબંધ થાય છે. એમાં એક મનોવર્ગના નામના સૂક્ષ્મ રજકણ છે. વર્ગના સમૂહને વર્ગના કહે છે. એ સૂક્ષ્મ રજકણ એનો બનેલું અહીંયા આઠ પાંખડીનું એક દ્રવ્યમન છે, જેમાં આ દ્રવ્યથી છે એમ દ્રવ્યમન છે. એ ફોટામાં પાડો તો એ દ્રવ્યમન ફોટામાં આવતું નથી, દૂરબીન મૂકે સૂક્ષ્મ તો એમાં પણ એ દ્રવ્યમાન આવી શકતું નથી. એવું આઠ પાંખડી જે ફૂલેલી હોય એવું એક દ્રવ્યમન છે. એના સંગે જે વિચારણા થાય તેને ભાવમન કહેવામાં આવે. એ ભાવમનથી વિચાર કરે આત્મા દંડાય છે.
બરાબર,
વચનદંડ, વાણી ઓયડા કરે એ પણ એને દંડ છે. માટે મુનિઓ મૌન થઈ જાય છે અને ધ્યાનમાં મગ્ન થાય, અને કાયદ અને કાયાની ક્રિયા વધી. યોગ દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દન છે. આત્મામાં આઠ પ્રકારના કર્મનો અત્યારે અભાવ છે. કે સિદ્ધ ભગવાન થાય ત્યારે, કે સિદ્ધ ભગવાન થાય ત્યારે તો એ સર્વથા જુદા પડી જાય છે. ને અત્યારે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો જુદા જ છે, જુદા છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવતા અલ્પકાળમાં જુદા પડી જાય છે. એને આઠ કર્મ કહેવામાં આવે. અને ભાવ કર્મ, ભાવ કર્મ એટલે રાગ દ્વેષ મોહના પરિણામ, ક્રોધ માન માયા લોભના પરિણામ, હાસ્ય રતિ શોભ ભય ઇત્યાદિ અનેક પ્રકારના અસંખ્યાત લોભ પ્રમાણ વિકારના સ્થાનો છે, એને પરમાત્મા ભાવ કર્મ કહેવામાં આવે છે. એ ભાવ કર્મથી જીવને ભાવમરણ થાય છે. ભાવમરણ કાં અહોરાતી રહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે
કાં અહોરાતી
રહો. જ્યાં કઈ થોડું શુભ ભાવની ક્રિયા કરી ત્યાં એવો ખુશી થાય, આજ તો 2 કલાક પૂજા કરી, આ તો જાત્રા કરી, આજે તો 5000 રૂપિયા દાનમાં આપ્યા. એ ભાઈ, એ ભાવ કર્મની ઉત્પત્તિ જીવને દુઃખરૂપ છે એ તને ખબર નથી. એને ભાવ કર્મ કહેવાય. કર્મની ત્રણ જાતિ, વિકારી પરિણામને કર્મ કહેવાય, દ્રવ્ય કર્મને કર્મ કહેવાય અને શરીરને નો કર્મ કહેવાય એને કર્મ કહેવાય. દ્રવ્ય કર્મને આઠ પ્રકારના કર્મને પણ કર્મ કહેવાય અને એના લક્ષે રાગાદિ ભાવ થાય એને ભાવકર્મ કહેવાય. એનો અભાવ છે આ વર્તમાનમાં. સુભાષુ ભાવ જે થાય છે, થાય છે સુભાષુ ભાવ, એનો સ્વભાવમાં અભાવ છે.
બરાબર.
જે મુસુંબીના મીઠા પાણીમાં છાલનો અભાવ છે, પોતાનો અભાવ છે, એમ ચૈતન્ય મૂર્તિ ભગવાન જે આત્મા છે એમાં ભાવકર્મનો એટલે કુલપાપના પરિણામ જે પરાશ્રિત પ્રગટ થાય છે, પરના લક્ષ્ય પ્રગટ થાય છે, વ્રત અને અવ્રતના પરિણામ એ આત્મામાં નથી. એવો આત્મા ને તે જોયો નથી. એક વાર જોતો કરો તને દેખાશે, એક વખત દેખાતા ભવનો અંત આવશે. એ સમયસારમાં એક પ્રશ્ન થયો, આચાર્ય ભગવાન કહે છે કે આ આત્મા અબંધ છે, કર્મથી બંધાયેલો નથી અને એને રાગ દ્વેષનો પણ અભાવ છે. વર્તમાનમાં પરિણામમાં રાગ દ્વેષનો છે પણ એનો આત્માના સ્વભાવમાં અભાવ છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે આવી સંસાર અવસ્થામાં અમે બેઠા છીએ અને કર્મનો સંયોગ છે, શરીરનો સંયોગ છે, પુનપાપના પરિણામો થયા કરે છે સમયે સમયે. હવે એવા કાળે તમે આવી મોટી મોટી વાત કરો છો કે શુદ્ધાત્માનો અનુભવ કરો તો ધર્મ થાય, આ તો કંઈક ઊંચા પ્રકારની વાત લાગે છે. અમારા માટે લાગતી નથી, કંઈક ઊંચા પ્રકારની બીએ એલએલબીની વાત છે, પણ અમને તો કંઈક એકડાની વાત કરો કે પહેલા શું કરવું. એવો પ્રશ્ન ઉઠ્યો. શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રભુ આપ આવડી મોટી ઊંચી વાત કરો છો, અમે તો સાધારણ માણસ છીએ, અમને તો સંસ્કૃતિ આવડતું નથી, ભારતી આવડતું નથી, કોઈ શાસ્ત્રના શ્લોક અમને મોઢે છે નહીં, અને બહુ પૂછો તો અમારી બોલ અમે છૂટું કરીએ છીએ, અમને નવ તત્વના નામ પણ આવડતા નથી, કદાચ નામ કહીએ તો આડાવાળા કેતો બાકી ગ્રભે, અમે નામ પણ આવતા નથી. ગુરુ કહે છે કે હું તને નામ પૂછીશ પણ નહીં, તને કાંઈ મનના દુઃખ થાય એવું હું પૂછીશ નહીં, પણ હું તને શુદ્ધાત્માના અનુભવનો રસ્તો બતાવું. સાંભળો, કે છે કે આ પુનપાપના જે પરિણામ પ્રગટ થાય છે એ તારા સ્વભાવમાં અભૂતાર છે, એટલે કે તારા સ્વભાવ ભાવમાં એ નથી. જે પાણી ઉપર તેલ તરે છે, તેલનું ટીપું પણ પાણીમાં પ્રવેશ પામતું નથી, એમ નિર્માણાનંદ પરમાત્મા જે આત્મા છે તારો, તારા આત્માની વાત કે તારા આત્મામાં પુનપાપ થતા નથી. જેમાં પુનપાપ થાય તે અનાત્મા છે, અને પુનપાપના રહીત જેમાં જ્ઞાન ને આનંદ ભરેલો છે તેને આત્મા કહેવામાં આવે છે. માટે તારા આત્માના સ્વભાવમાં એ પુનપાપનો અભાવ છે. અભૂતાર્થ એટલે અભાવ છે. આ એટલે નહીં, ભૂત એટલે હોવાનું અર્થ એટલે ભાવ. એ પુનપાપના આશ્રવો જે છે નવ તત્વમાં, એક આશ્રવ તત્વ મલિન તત્વ છે પુનપાપ, એ મલિન તત્વનો આત્માના સ્વભાવમાં અભાવ છે. એટલે તું પુનપાપનું લગ છોડી દે, અને પુનપાપનું લગ છોડી દે, પુનપાપ છોડી દે એમ નથી કહેતો. સાહેબ પુનપાપ છોડવાનું કહ્યું આપે ના, મારી વાત તું સાંભળ, ધ્યાન દઈને સાંભળ છું, કહું છું, અમે પુનપાપનું છોડવાની તને ક્યાં વાત કરી, પુનપાપનું તો લક્ષ છોડી દે.
બરાબર.
અચ્છા તો હું કેનું લક્ષ કરું કે જ્યાં પુનપાપનું લક્ષ છૂટી જશે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે, અને ઇન્દ્રિય જ્ઞાન રોકાતા એક અતિન્દ્ર જ્ઞાન નવું પ્રગટ થશે, અને એમાં નાયક ભગવાન આત્માના તને દર્શન થશે. પુનપાપ એમાં રહી જશે અને અનુભવ થઈ જશે, પુનપાપ પરિણામમાં રહી જશે અને નિખ્યાત રહ્યું જશે, અને સમય પ્રગટ થશે. પુનપાપને એનું એમાં રહેવા દે, પરિણામને પરિણામમાં રહેવા દે. પરિણામને આગળ પાછળ કરવાનું અમે ક્યાં કહીએ છીએ? પાપનો ત્યાગ કરવાનો કયો છો? ના, બુદ્ધ પાપ મારા છે એવી મમતાનો ત્યાગ કરી દે.
બરાબર
સાહેબ, આ પૈસાનો પૈસાનો ત્યાગ કરવાનો ક્યાં કહે? એ તો પ્રતક છે, એ ક્યાં તારા છે? કોઈનો માલિક ક્યાં છે? એનો માલિક તો પૂતળ છે. પણ માલિક એ પણ થયું છે કે સંયોગ મારા એ માલિક પૂરું છોડી દે. તારો એની સાથે સ્વસ્વામી સંબંધ નથી. એ તારા સો ને તું એનો સ્વામી એમ છે નહીં. જ્ઞાયક તે સો ને જ્ઞાયક નો સ્વામી સ્વસ્વામી સંબંધ અહીંયા અંદર માં છે. એક વખત તું જોતો ખરો. હા, એક વખત ની વાત છે. અમે કહીએ છીએ એ પ્રયોગ કર, તું જાંગર માં લાગીએ છીએ, અમે પૈસો તો લેતા નથી. તારી પાસે જો કઈ શરત કરીએ કે ભાઈ તને અનુભવ થાય તો 500,000, 2,000, 5,000 ફાળામાં લખાવજે. અમે તો કઈ ફાળામાં લખાવું તો અમારે તો જોતા જ નથી. આત્મા ઘણી કામ થતું છે. એમાં અશુદ્ધતા તો પ્રવેશતી જ નથી, એ તો દૂર રહ્યો, એ તો પ્રશ્ન કઈ છે. પણ એમાં જે શુદ્ધ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે એ શુદ્ધ જ્ઞાનનો પ્રવેશ પણ આત્મામાં.
બરાબર.
અને આગળ કહેતા એ કેવળ જ્ઞાન પ્રગટ થાય એનો પ્રવેશ પણ આત્મામાં નથી, મોક્ષનો પ્રવેશ પણ આત્મામાં
નથી. બરાબર.
સટસ્થાન સમજાવીને ભીડ બતાવ્યો.
આ
છ પદથી વ્યાખ્યા કરી શિષ્ય સમજી ગયો, પ્રભુ આ છ પદ તમે વ્યવહારે કયા? નિશ્ચયથી તો એ છ પદથી જુદો એવો શુદ્ધાત્મા આપને કેવો છે? મેં ગ્રહણ કરી
ચાટે
નહીં, માન તો ફસાય છે. અમારે ક્યાં જોઈએ છીએ? અમે તને જે છોડાવીએ માન ફસાય એ અમે માગીએ તારી પાસેથી. અમને તો ચક્રવર્તી વંદન કરે તો પણ ન મળે માનજો. અરે ખરેખર તો ચક્રવર્તીને અમે જાણતા નથી. અમે તો ચક્રવર્તી જે માં જણાય એવા જ્ઞાનને જાણીએ છીએ. અમે ચક્રવર્તીનો પણ લક્ષ કરતા કોણ આવ્યું ને કોણ ગયું એવી અપૂર્વ દશા. શિષ્ય પ્રશ્ન કર્યો કે સંસાર અવસ્થા છે, અમે ધંધામાં રોકાયેલા છીએ અને આ બુજ પાપના પરિણામો થાય છે. એ વખતે શુદ્ધાત્માનો નિર્વિકલ્પ પ્રભુ કેમ થાય? કે નાના મોઢે મોટી વાત કે ના, આ બીએનએસપીની વાત છે કે ના, આ એકડાની વાત હજી એકડો છે. સમ્યક દર્શન આત્માનો અનુભવ એકડો છે. ચારિત્ર છે એ વાત અલૌકિક ઊંચા પ્રકારની છે. ચારિત્રની વાત તો તું તને શું કરીએ? તને સમ્યક દર્શનનું ટેકાણું નથી. તું આત્મા શુદ્ધાત્મામાં ઠરું હોય એનું નામ ચારિત્ર. હવે શુદ્ધાત્માને જાણતો નથી તો તું ઠરવાની વાત અમે તને ક્યાં કહી દીધો?
બરાબર.
પેલા શુદ્ધાત્માને જાણ અને એને અંતર ધ્યાનથી લક્ષમાં લે ને એનો અનુભવ કર, તને આનંદ આવશે. કે સાહેબ પણ હું આત્માનો અનુભવ કરું એનું પ્રમાણ શું? કે અનુભવ થયો એનું કઈ પ્રમાણ? કે હા, તને પ્રમાણ પણ આપું છું. એ અતિન્દ્રિય આનંદ તને આવશે અને એ અતિન્દ્રિય આનંદ તું જાણશે. કોઈને પૂછવાની જરૂર
નથી.
આ ધર્મ પ્રગટ થયો એનું આપણું
બરાબર
આનંદ આવે છે. આત્મિક આનંદ સિદ્ધની જાતનો માત્રા ઓછી, માત્રા
ઓછી
ઓછી આગળ કરતા સેકરેટની 550 ગણી મીઠાશ છે. 550 ગુણી મીઠાશ, મીઠાશ સ્વીટનેસ એમ શ્રી ભગવાનનો આનંદ એ સેકરીની જગ્યાએ છે અને આ સાકરની જગ્યાએ થોડો અલ્પ આનંદ અને આવશે. જેટલી કષાયનો અભાવ થયો વિદ્યાર્થીઓને અનંતાનું બધી કષાય એના અભાવ પર વિતરાગ ભાવ પ્રગટ આત્માને આશરે થશે અને વિતરાગતાના પ્રમાણમાં તને આનંદ આવશે. એવા આત્માને પ્રથમ જ્ઞાન, પ્રથમ આત્માને જાણવો. પેલા શું કરવું? કે બિના છ શરીરને જાણવા, નવ તત્વ ને જાણવા, આઠ કર્મ ને જાણવા, ગુણ સ્થાન, લોકનું સ્વરૂપ કેવું છે, હું કરું પેલા જાત્રાએ કરવા જાઉં કે પેલા સુધાત્મા ને જાણ,
બરાબર,
પેલા ઉપવાસ કરવા કે પેલા આત્મા ને જાણ,
બરાબર,
ઉપવાસ એ ચારિત્ર નો ભેદ છે,
હાજી,
ચારિત્ર પછી આવે છે, સભ્ય પ્રશ્ન વિના ચારિત્ર હોઈ શકે
નહીં.
ભાવ કર્મ નો અભાવ હોવાથી આત્મા નિર્દન છે, આત્મા દંડાતો નથી, શુદ્ધાત્મા ત્રિકાળ આત્મા જે છે એ દંડાતો નથી, કેમ કે દંડના કારણરૂપ મન વચન કાયા, એના કારણરૂપ દ્રવ્ય કર્મ અને એના કારણરૂપ ભાવ કર્મ, એનો આત્મામાં
અભાવ
અભાવ છે. પણ હવે આ નિશાળે નહીં, ચડે નહીં, સાંભળે નહીં અને આ વાત સાંભળવા મળે નહીં, એના કોઈ પણ ઘટી ગયા. સત્ય વાત સાંભળવા બોલી એવો એક લેખ છે શાસ્ત્રમાં કે સમસ્ત ચક્રવર્તી, સમસ્ત જેટલા અત્યાર સુધી થયા સમસ્ત ચક્રવર્તીના પુન કરતા અનંતનું પુન જયારે હોય ત્યારે જીનવાણી કાન ઉપર પડે આ, અને જીનવાણી કાન ઉપર પડે ને રૂચિપૂર્વક સાંભળે, સાંભળીને ધારે ને ધારે નિર્ણય કરે, નિર્ણય પછી અનુભવ અરે આ પરંપરામાં આવી જાય. અભાવ હોવાથી આત્મા નિર્દન છે, એ બોલ થયો વખત થઈ સ્તુતિ બોલો.
ગાય કરો પર Yeah.